આજીવન ને આ શરીર ને અંદર થી કોરી નાખનારું, કોતરી નાખનારું, બહાર એમનું એમ દેખાય પણ અંદર ખાઈ જાય, જે મન છે, મનની જે વૃત્તિઓ છે એ માણસને ક્યારે પણ જંપીને શાંતિથી બેસવા જ દેતી નથી. એ કીડારૂપી મનના મનોરથો બહાર ના જણાવવા દે. પોતાના જીવનમાં એમ જ લાગે કે હું આ જે કંઈ કરી રહ્યો છું એ મારો મનોરથ છે, પરિપૂર્ણ થાય, પણ એ મનોરથ દોડાવતા મનનો રથ દોડ્યા જ કરતો હોય, દોડ્યા જ કરે, વણથંભ્યો. અને એ મનોરથ જે વણથંભ્યો એની ગતિ, અને ગતિ ક્યારેક પોતાના નિયંત્રણની બહાર થઈ જતી હોય. મનના રથને એ પોતાના જ પોતાની જાત ઉપર નિયંત્રણ ન રાખી શકે, અને તે વખતે આ જીવન રથ એના પાંચ ઘોડા ઇન્દ્રિયો, એને હાંકનારો સારથી મન એવા વેગ સુધી પહોંચી જાય ક્યારેક એના પોતાના જ નિયંત્રણમાં ન રહે, એની ઉપરનો પોતાનો કાબુ ગુમાવી બેસે, તો જેમ અકસ્માતો આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ, એમ આ કીટ મનોરથ અને આ શરીર રૂપી લાકડું, શરીરને લાકડાની સાથે સરખે, દારૂ એટલે લાકડું, કાષ્ઠ એ કાષ્ઠવત છે. જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે પ્રણામને પણ દંડવત, લાકડીની જેમ. શરીર એ તો જડ છે, લાકડું છે, પણ અંદર રહેલી જે ચેતના છે એ જ એનું નિયંત્રણ કરી શકવા માટે સક્ષમ છે. તો અહીંયા કીટ મનોરથ, અનેક મનની કલ્પનાઓ, અનેક ઈચ્છાઓ, વાસનાઓ એ માણસના શરીરની અંદર બેઠેલા મનરૂપી કીડાથી થયા કરે છે, અને એ શરીરરૂપી કાષ્ઠને ખાઈ જાય અંદર ને અંદર, આખું ને આખું. માત્ર પાંજરું જ રહેવા દે અને વધારે ઘરડા થાય એટલે ભાઈ જવાની શું કે એને ખોખું, દારૂ, શરીર, આ શરીરને ખોખું કરી નાખે. બધી જ ઇન્દ્રિયો દ્વારા મન, મનને જોવું છે, મનને ખાવું છે, મનને સાંભળવું છે, મનને ફરવું છે, મનને શું, તો મન દ્વારા, મન પોતે જ મનોરથો કરીને અને મન ઇન્દ્રિયોના ઘોડાઓને દોડાડ્યા જ કરે અને એમાંથી શરીરને ખતમ કરી નાખે. તો એ કાષ્ઠરૂપી શરીરને ઇન્દ્રિયો અને મન ખાઈ જાય છે અંદર. હે ગરુડજી, સાંભળો, આ દરેક જીવનની સાહજિકતા છે, કોઈ વિશિષ્ટતા નથી. ભલે તમને મોહ ઉત્પન્ન થયો, ભગવાનના પ્રત્યે શંકા થઈ મનમાં, એ તો દરેકના અસ્તિત્વમાં એ સાહજિકતા છે. દરેક વ્યક્તિના જીવનમાં બધું આવવાનું, જ્યારે પણ કઈ એવી પરિસ્થિતિ આવે ને ઉદ્વેગ દ્વારા, ત્યારે માણસ ઉખડી જવાનો, આ બધું શું, નથી કરવું, ફેંકો, છોડો. પણ ફરી પાછી એવી પરિસ્થિતિ આવીને ઉભી થઈ જાય ત્યારે એને ભગવત શરણ લેવું જ પડે. ના ભગવાન, હવે તું કરું તે સાચું, હવે તારી ઈચ્છા, તારી મરજી. એની એ જ વસ્તુઓ છે, મન પણ એનું એ છે, શરીર પણ એનું એ છે, પણ પરિસ્થિતિ માણસને ક્યારેક એવી રીતે નાખી દે કે કંઈક ને કંઈક, ક્યારેક ને ક્યારેક જીવનના આંગણે આવીને ઉભું જ રહે, એ પરિસ્થિતિ આવીને ઉભી રહે, ત્યારે ઈશ્વરની એને જરૂર છે એમ લાગે કે ભગવાન હવે તો તું કરું તે સાચું. અને ક્યારેક એવી પરિસ્થિતિનું સર્જન થઈ જાય કે આ બધું શું છે, તો આજે સાહજિકતા જીવનની છે એના માટે કહ્યું જેહીને લાગ ઘુન, ઘુન એટલે પણ કીડો. ખેડૂતને ખબર પડે ઘુન એને શું કહે છે, આંબા હોય ને આંબાની અંદર મેળ પડી જાય, મેળ મેળ એને મેળ કહેવાય, અહીંયા ઘુન કહ્યું છે. એટલે ઉભા ને ઉભા લીલા ઝાડને હુકવી નાખે એને મેળ કહેવામાં. તો આ જે કીટ એટલે કીટ મનોરથ, કીડો એટલે પણ એ મેળ અંદર પડ્યો એટલે આખું લાકડું ઝાડ આખું નાખું ઉભું હોય અંદરથી આખું બધું જ ખાઈ જાય. તો એ ઘુન જઈને લાગ ઘુન આ જીવનને ખાઈ જનાર, આ શરીરને ભરખી જનાર, આ મેળ આ ઘુન કોને નથી લાગતો? કોઈને કોઈ રીતે માણસના જીવનની અંદર આ કીડા હળવળ્યા કરતા હોય. આમ તો વેદના ઋષિઓએ, ઉપનિષદના ઋષિઓએ આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું, જીવેમ શરદમ સત, કે 100 વર્ષ તમે ખૂબ સરસ રીતે જીવો. અને જોઈએ છે મહાભારતની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુન રથમાં બેસીને જયારે લડતા હતા ત્યારે 78 વર્ષની ઉંમર હતી. ભીષ્મ પિતામહ કૌરવોની સેનાની સેનાધિપતિ થયા ત્યારે એમની ઉંમર 135 વર્ષની હતી, અને તે પાછું સૌથી આગળ ધનુષ લઈને રથના જેને સેનાનાયક કહેવાય. તો જીવન જીવવાનો હક પૂરા 100 વર્ષ તો ઓછામાં ઓછો એમ આપણા ઋષિઓ વેદો આપણને કહેતા. પણ જ્યારે જ્યારે આપણા 100માંથી બાદબાકી થતી હોય ત્યારે આપણા પોતાના હાથે જ થતી હોય કોઈક ને કોઈક શારીરિક અપરાધ. અને અહીંયા આગળ એને માટે કહ્યું જેહીને લાગ ઘુન અસકો, એવો કોણ ધીર પુરુષ છે કે આ મેળ આ કીડો એને અંદરથી કોતરી ખાઈને એના આયુષ્યને કેટલું ઓછું કરી નાખતું. એટલે આવી કોઈ ને કોઈ પરિસ્થિતિ ચિંતાવાળી કે આમ આવેશ વાળી કે લાગણી વાળી એ માણસના આયુષ્યને ખાઈ જતું હોય, ઓછું કરી નાખતું હોય. બસ અહીંયા ઘુન શબ્દનો અર્થ જ એ સમજવાનો કે આપણા જ આયુષ્યને એ ખાઈ જનાર છે. તુલસીદાસજીએ ને આ સ્પષ્ટ કરવું કે એવો કોણ માણસ છે કે એના આયુષ્યને આ અંદરના રહેલા કીડા ખાઈ ન જતા હોય. હે ગરુડજી, આ વસ્તુને ખૂબ સારી રીતે સમજજો અને ઉતારો એને સમજો કે આ જીવનની અંદર કોઈ ને કોઈ રીતે માણસ 3 બાબતોની અંદર માંથી ગમે તે એકમાં તો એ ફસાયેલો હોય ને હોય જ. એને જેને કે ને લોકેષણા, વિત્તેષણા, પુત્રેષણા, કે મને સંતાન નથી, ખઈ જાય અને કોરી ખાય કે અરે હું વંશ વૃદ્ધિ નહીં કરી શકું, મારે કોઈ સંતાન નથી, મારે કોઈ વસ્તી નથી, રાત દિવસ સુત બીત, હું પૈસા વગરનો ભિખારી છું, અહીંથી પૈસા લઈ આવું ત્યાંથી લઈ આવું દોડા દોડ કરે મથી. અને લોકેષણા, લોકો મને બહુ માને, બહુ જુએ, હું લોકોની પ્રતિષ્ઠા જેને કહેવાય. આ 3 બાબતની અંદર ક્યારે કોઈ ને કોઈ વ્યક્તિ કોઈ રીતે અંદર સંડોવાયેલી ફસાયેલી જ હોય. અને એના માટે કાગ ઋષિ કહે છે ગરુડ જુઓ, વિદ્વેષણા, પુત્રેષણા અને લોકેષણા, આ જગત આખું કોઈ ને કોઈ રીતે એની અંદર ફસાયેલું જ છે આ ત્રણેયની અંદર. અને એ મેળવવા માટે કયો એવો છે કે જેની મતિ એની દુર્બુદ્ધિ ના સૂજી હોય? ઘણી વાર પેપરમાં વાંચીએ છીએ કે સંતાન ના હોય તો બીજાનું છોકરું લઈને વધેરી નાખે, હવે મારે ત્યાં મને સંતાન પ્રાપ્તિ થાય, કોની બુદ્ધિ ભ્રષ્ટ નથી કરતી? પૈસો મેળવવા માટે પણ બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ નથી થતી? ક્યાં ક્યાંથી કેવી રીતે લઈ આવો હતો? અને એ રીતે લોકેશણા, મારાથી કોઈ આગળ ના જતો રહેવો જોઈએ, ઈર્ષા, હું એનાથી મોટો થઈ જઉં, આ લોકેશણા. લોકો મારી પાછળ ચાલે, હું નેતા અને હું જ કરું, હું જ બધાને સાથે લઈ જઉં. આ પ્રકારની સુતવિત અને લોકેશણા, આ ત્રણેય ત્રણેય કોઈ ને કોઈ રીતે માણસને મતિભ્રષ્ટ, બુદ્ધિભ્રષ્ટ કરી ના કર્યો હોય એવો કોણ છે? એટલે વાસનાઓ, આ ઈચ્છાઓ, આ તૃષ્ણાઓ કોઈ ને કોઈ પ્રકારે એના મગજમાં, એના જીવનમાં આંટો મારી જ જાય, ક્યારેક ને ક્યારેક આંટો વાગે. હવે મને આ બધા માનતા નથી, આ બધા મને આમ નથી કરતા, મારી વાતને સ્વીકારતા નથી, આ ઈશા. એટલે આવી લોકેશણા પણ માણસને અંદરથી કોરી ખાય. પેલો મેળ જેમ આખા આંબાને કોળી ખાય, જ્યાં વૃક્ષને કોરી ખાય, એમ માણસના જીવનને પણ આ બધી વસ્તુઓ હંમેશા કોરી ખાતી હોય, કોરી ખાતી. જુઓ, યાદ રાખજો, તુલસીદાસજી આ માણસ લખવા બેઠા કાશીમાં ગંગાજીના કિનારે, સામે કિનારે, ત્યારે એમની ઉંમર લગભગ 87 વર્ષની હતી. 87 વર્ષની ઉંમરે માણસની રચના કરવા બેઠા છે, અને ત્યાં આગાડી આ જે કઈ અનુભવ છે ને, એ પોતાના જીવનનો નિચોડ, શાસ્ત્રોનો સાર કે અનુભવી ચુક્યા હોય. અને ઉત્તરાવસ્થા હતી પાછી તુલસીદાસજીની, 87 વર્ષની ઉંમર એટલે ઉત્તરાવસ્થા, અને આ ઉત્તરકાંડ છે માનસનો પણ, એટલે શાસ્ત્રનો પણ ઉત્તરકાંડ, ઉત્તરાવસ્થા. તુલસીદાસજીની પણ ઉત્તરાવસ્થા, પૂર્વાવસ્થા એટલે પ્રારંભિક, અને ઉત્તરાવસ્થા એટલે પાછળની. તો અહીંયા પોતાના જીવનનો નિચોડ, જે જે અનુભવ્યું છે, અને શાસ્ત્રોમાંથી પણ એમને જે કંઈ મળ્યું છે, મહાપુરુષો પાસેથી જે કંઈ સાંભળ્યું છે, એ બાબતનો આખો સાર આ ઉત્તરની અંદર એમણે એટલો સરસ મૂકી આપ્યો છે કે મતિ ઇન કિન કૃતન મલિની, કોની બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ, મન મેલું થાય, બુદ્ધિ મન મેલું ને બુદ્ધિ એની કૂડી, કર વિવેક વિચાર, આ ભરંબે ભાગી ગયો કર વિવેક વિચાર. વાંચો મહારાજના પદોમાં, મહારાજના પદમાં, મહારાજના ભજન ની અંદર મહારાજે ઘણું બધું આવું તો કહ્યું છે કે જે આપણે અહીંયા વાંચીએ છીએ. ગરુડજી, આ તો બધો માયાનો પરિવાર છે, કોઈ માયાબેન નહીં. હા, માયાનો પરિવાર એટલે આ બધો જ જે કઈ આ છે, અવળે રસ્તે ચડાવી દેનાર, રવાડે ચડાવી દેનાર, એ આ માયાનો પરિવાર છે, બીજો નહીં. જયારે જીભનો સ્વાદ થાય ત્યારે રવાડે ચડાવી દે, આંખનો સ્વાદ થાય ત્યારે રવાડે ચડાવી દે, એમ આ યા સબ માયા કર. આ તો બધું આ નાનું મોટું જે કઈ છે પરિવારમાં, બધાય હોય, સારું હોય ને ખોટું હોય, નાના હોય મોટા હોય, સગા સંબંધીઓ બધાય હોય, અને કોઈ વાલુય હોય અને કોઈ સગુય હોય, તો આ બધા ભેગા થયેલા હોય એ આખો પરિવાર જે માણસનો ગણાય, એવી રીતે આ ઉપર તુલસીદાસજીએ જે જે અહીંયા આગળ વર્ણન કર્યું, આપણને કઈ બતાવ્યું, એ બધો જ માયાનો પરિવાર છે, એટલું સમજી રાખ. એને વારંવાર અને પુનરાવર્તન કરજો, એને એને સમજજો આ વસ્તુને, કે યહ સબ માયા કર પરિવાર, જે બ્રહ્મ નાખી દે માણસને, ભૂલો પાડી દે ભૂલભુલામણીમાં, માયા એ જ ભૂલભુલામણી, અને એની અંદર અટવાવી દે, એ આ માયાનો પરિવાર છે. એમાં જો આપણે સહેજ પણ ઈશ્વરથી દૂર થયા આપણા ઈષ્ટદેવથી, તો આપણને ક્યાં ને ક્યાં ફેંકી દેશે. અને એટલે સુધી ભગવાન, હું તો તમારી ગાય છું, અમારી ઇન્દ્રિયો તમારી, એને ચરવા લઈ જજો તમે. પણ જો ભગવાનથી સહેજ પણ આઘા ખસ્યા ઇન્દ્રિયોથી, તો પેલી બાજુએ આ વિષયોના પારધીઓ ધનુષ બાણ લઈને તૂટી જ પડ્યા છે, રિવોલ્વર લઈને એને મારીને પૂરો જ કરી નાખે, ના છોડે. જેમ ભગવાન શંકરે રાજ્યાભિષેક વખતે સ્તુતિ કરી, એની અંદર ખૂબ સરસ રીતે કહ્યું, એ વાત કરી છે, આ મારી ઇન્દ્રિયો રૂપી ગાયોને કઈ દૂર ન જાય એની તમે કાળજી રાખજો. વિષયાબન પાવન પાવર ભૂલી પડે, અમે ભૂલા પડેલા, અમે પાવર, અમે તો બિલકુલ સામાન્ય આપના જ છે, દિન છે, અમે તો બિચારા છીએ અને આપણે કઈ ભૂલા ના પડી જઈએ એટલા માટે પ્રભુ આપ અમને સંભાળજો. આ વસ્તુ બતા એટલે કહ્યું યહ સબ માયા કર પરિવારા, એની અંદર ભૂલા ના પડી જવાય, એમાં અટવાઈ ન જાય અને એ માયાના શિકાર ના બની જઈએ એટલે પ્રભુ અમારી આપ રક્ષા કરજો.
પ્રબલ અમિતિકો બરનાઈ પારા,
અને એ માયાનો પરિવાર એટલો બધો પ્રબળ છે, એટલો બધો બળવાન છે, એટલો બધો બળવાન છે કે એના માટે કહ્યું કાહી ન શોક સમીર ડોલાવા, ચિંતા સાપીની કો નહીં ખાયા. એને એને માટે માયા મમતા દરેક બાબતને અહીંયા ગાડી કે બતાવી કે પ્રબળ છે બધી જ, અને એ અગણિત છે, એનો કોઈ પાર નથી. એક પછી એક, એક પછી એક જીવનના આંગણે આવ્યા જ કરવાની, એનું શેદ એનું વર્ણન કરવું પણ અઘરું છે. માણસ પોતે પણ એનું વર્ણન ન કરી શકે.